એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. અહીં આપણે એવા વિચારો અને પુસ્તકો પર ઊંડાણપૂર્વક વાતચીત કરીએ છીએ જે આપણી સમજને એમ કે વધારે છે.
અને આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા રોજિંદા જીવનનો એકદમ અગત્યનો ભાગ છે, જોખમ એટલે કે રિસ્ક. આપણે બરુચ ફિશોફ અને જ્હોન કડવેનીના પુસ્તક રિસ્ક, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર થોડી ચર્ચા કરીશું.
હા, અને આ વિષય અત્યારે બહુ જ સુસંગત લાગે છે નહીં? જેમ કે કોવિડ જેવી મહામારીઓ આવી, પર્યાવરણમાં ફેરફારો થઈ રહ્યા છે, આર્થિક ઉથલપાથલ,
બિલકુલ,
નવી ટેકનોલોજી સતત આવી રહી છે, આ બધાની વચ્ચે જોખમને સમજવું અને તેને પહોંચી વળવું ખરેખર ખૂબ જ જરૂરી બની ગયું છે.
બિલકુલ. અને આ પુસ્તક છે ને એ એક બહુ રસપ્રદ સવાલ ઊભો કરે છે કે ભાઈ, શા માટે નિષ્ણાતો જે રીતે જોખમને જુએ છે અને સામાન્ય લોકો જે રીતે તેને અનુભવે છે એમાં આટલો મોટો તફાવત હોય છે?
હા, એ જ મુદ્દો.
અને આ તફાવત, ખબર છે, ઘણીવાર ગેરસમજ, અવિશ્વાસ અને ક્યારેક ખોટી નીતિઓ તરફ દોરી જાય છે. તો આ પુસ્તક આ જ ગૂંચ ઉકેલવાનો એક પ્રયાસ કરે છે.
તો ચાલો શરૂઆત લેખકોના પરિચયથી કરીએ. બરુચ ફિશોફ, આ નામ મેં સાંભળ્યું છે. જોખમ અને નિર્ણય લેવાની પ્રક્રિયાના અભ્યાસમાં એમનું નામ મોખરે છે, ખરું ને?
હા હા, બિલકુલ. ફિશોફ કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને નિર્ણય વિજ્ઞાન એટલે કે ડિસિઝન સાયન્સ એ ક્ષેત્રમાં એમનું ખરેખર મોટું યોગદાન છે. એમને પેલો સાયકોમેટ્રિક પેરાડાઇમ નામનો વિચાર વિકસાવ્યો છે.
સાયકોમેટ્રિક પેરાડાઇમ ઇશ્યુ છે
એ સમજાવે છે કે લોકો અમુક જોખમોથી કેમ વધારે ડરે છે, ભલે ને પછી આંકડા કહેતા હોય કે એની સંભાવના ઓછી છે. દાખલા તરીકે ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો ડર.
હા, બરાબર.
એ ગાડી ચલાવવાના જોખમ કરતાં વધુ લાગે, કેમ? તો એ ડર પાછળના જે મનોવૈજ્ઞાનિક કારણો છે એ એમણે ઊંડાણપૂર્વક સમજાવ્યા છે.
ઓકે. અને બીજા લેખક જ્હોન કડવેની, એમનું ક્ષેત્ર થોડું અલગ લાગે છે.
હા, કડવેની છે ને એ વિજ્ઞાનના તત્વજ્ઞાની છે, ફિલોસોફર ઓફ સાયન્સ. એટલે એમનું કામ તર્કશાસ્ત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિ પર છે. એમનું ધ્યાન એવા પાયાના પ્રશ્નો પર છે કે ભાઈ, જોખમ ખરેખર છે શું અને આપણે એના વિશે ચોક્કસપણે શું જાણી શકીએ, મતલબ કે અનિશ્ચિતતા કેટલી છે, પુરાવાઓની મર્યાદા શું છે, એના પર એ ભાર મૂકે છે.
એટલે એક બાજુ મનોવિજ્ઞાન, માણસનું વર્તન, અને બીજી બાજુ એકદમ તત્વજ્ઞાન અને તર્ક. આ તો ખરેખર અનોખું કોમ્બિનેશન થયું.
ચોક્કસ. અને એટલે જ આ પુસ્તક આટલું રસપ્રદ બને છે. ફિશોફની જે માનવ અનુભૂતિની સમજ છે અને કડવેનીની જે વિશ્લેષણાત્મક દ્રષ્ટિ છે એ બંને ભેગી મળીને પુસ્તકને ઊંડાણ આપે છે. તે ખાલી આંકડાની વાત નથી કરતું પણ માનવીય પાસાને પણ એટલું જ મહત્વ આપે છે.
સરસ. તો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. ટૂંકમાં કહીએ તો આ પુસ્તક જોખમ વિશે શું કહેવા માંગે છે?
એમની મૂળ વાત એ છે કે જોખમ એટલે ખાલી ગણિત નથી કે ભાઈ સંભાવના ગુણ્યા પરિણામ. ના, એનાથી ઘણું વધારે છે. એક જટિલ, બહુપરિમાણીય અને સાચું કહું તો ઊંડી માનવીય બાબત છે. આપણું મનોવિજ્ઞાન, આપણા સમાજના મૂલ્યો શું છે, આપણા નૈતિક વિચારો અને હા, વૈજ્ઞાનિક વિશ્લેષણ, આ બધું ભેગું મળીને જોખમની આપણી જે સમજ છે ને એને આકાર આપે છે.
એટલે કે જોખમની કોઈ એક જ સાચી વ્યાખ્યા નથી એમ કહેવાય. વ્યક્તિએ વ્યક્તિએ પરિસ્થિતિએ બદલાય.
બરાબર, બરાબર. અને આ જ તો પુસ્તકની મુખ્ય સમસ્યા છે કે જેના પર એ ધ્યાન દોરે છે કે નિષ્ણાતો જે ઓબ્જેક્ટિવ રીતે જોખમ માપે છે આંકડાથી અને સામાન્ય લોકો જે રીતે એને અનુભવે છે સબ્જેક્ટિવ રીતે, એ બે વચ્ચેનો મોટો અને ઘણીવાર નુકસાનકારક તફાવત.
હા, એના લીધે જ પેલો અવિશ્વાસ અને ગેરસમજ ઊભા થાય છે.
ચોક્કસ. અને એના લીધે જ ઘણીવાર સારી યોજનાઓ પણ નિષ્ફળ જાય, કારણ કે લોકોને કાં તો ડર લાગે અથવા એમને વિશ્વાસ ના બેસે.
તો પુસ્તકનો હેતુ શું, ખાલી સમસ્યા બતાવવાનો છે કે કોઈ ઉકેલ તરફ પણ લઈ જાય છે?
ના ના, ઉકેલની દિશા પણ બતાવે છે. પુસ્તકનો ઉદ્દેશ આ તફાવતને સમજાવવાનો છે અને એને ઓછો કરવા માટે એક માળખું, એક ફ્રેમવર્ક આપવાનું છે. તે સૂચવે છે કે આપણે જોખમોનું વધુ સમજદારીપૂર્વક અને
અને લોકશાહી રીતે વિશ્લેષણ, સંચાર અને સંચાલન કઈ રીતે કરી શકીએ? આ ખાલી નિષ્ણાતોનું કામ નથી, પણ સમાજના દરેક સભ્યની ભાગીદારી જરૂરી છે, એમ એ કહે છે.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તક જોખમની જે પેલી પરંપરાગત વ્યાખ્યા છે એને કઈ રીતે પડકારે છે? આપણે તો સામાન્ય રીતે એમ જ સમજીએ કે ભાઈ જોખમ એટલે કંઈક ખરાબ થવાની શક્યતા.
હા, પેલું સૂત્ર છે ને, જોખમ બરાબર સંભાવના ઇન્ટુ પરિણામ. પણ પુસ્તક કહે છે કે આટલું સહેલું નથી. પહેલો સવાલ તો એ જ છે કે પરિણામ એટલે શું? ફક્ત મૃત્યુ?
ના, બીજું ઘણું હોઈ શકે.
બરાબર. ઈજા, આર્થિક નુકસાન, પર્યાવરણને નુકસાન, માનસિક તાણ, આ બધાને કેવી રીતે માપશો? કોના માટે કયું પરિણામ વધુ ગંભીર ગણાય? આ બધી પસંદગીઓ છે ને, એ મૂલ્ય આધારિત છે, એ કોઈ ગણિતનો નિયમ નથી.
ઓ, એટલે કેટલું ખરાબ એ નક્કી કરવામાં જ આપણી પોતાની વેલ્યુઝ, આપણી પ્રાથમિકતાઓ આવી જાય છે. બિલકુલ. અને બીજું, જોખમ કંઈ હવામાં તરતી વસ્તુ નથી કે જેને આપણે શોધી કાઢીએ. ના, એક ખ્યાલ છે, એક કોન્સેપ્ટ છે, એક સાધન છે જે આપણે અનિશ્ચિત ભવિષ્ય વિશે વધુ સારા નિર્ણયો લેવા માટે બનાવ્યો છે. એ માત્ર કોઈ ઉદ્દેશ્યપૂર્ણ હકીકત નથી, પણ આપણી સમજ અને જરૂરિયાત પ્રમાણે ઘડાય છે.
હવે વાત કરીએ નિષ્ણાતો જે વિશ્લેષણ કરે છે એની. પુસ્તકકાર રિસ્ક એનાલિસિસના વિજ્ઞાન વિશે શું કહે છે? દાખલા તરીકે કોઈ મોટી ફેક્ટરી હોય કે ન્યુક્લિયર પ્લાન્ટ, એનું જોખમ કેવી રીતે મપાય છે?
પુસ્તક નિષ્ણાતો દ્વારા વપરાતી પદ્ધતિઓ જેમ કે પેલી પ્રોબેબિલિસ્ટિક રિસ્ક એસેસમેન્ટ એટલે કે પીઆરએની વાત કરે છે. પીઆરએ એટલે શું? તો એક એવી પદ્ધતિ છે જેમાં નિષ્ણાતો કોઈ જટિલ સિસ્ટમમાં જેમ કે પાવર પ્લાન્ટ શું શું ખોટું થઈ શકે એની બધી શક્યતાઓને એકદમ વ્યવસ્થિત રીતે વિચારે છે.
જાણે ચેઇન રિએક્શન જેવું.
હા, કંઈક એવું જ. જાણે ઘટનાઓની સાંકળ બનાવીને કે ભાઈ એક નાની ભૂલ ક્યાં જઈને મોટી દુર્ઘટના સર્જી શકે. આવી પદ્ધતિઓ ખરેખર ખૂબ શક્તિશાળી છે, એમાં ના નહીં.
પણ એની મર્યાદાઓ પણ હશે જ ને. આપણે જોઈએ છે કે ક્યારેક નિષ્ણાતોની ગણતરીઓ પણ ખોટી પડે છે.
ચોક્કસ ચોક્કસ. પુસ્તક બહુ જ સ્પષ્ટ રીતે કહે છે કે આ બધા મોડલ્સ ઘણી બધી ધારણાઓ પર આધાર રાખે છે. હવે જો તમારી ધારણા જ ખોટી હોય તો પછી આખું ગણિત ખોટું પડે.
બરાબર.
બીજું, આ મોડલ્સ પેલી બ્લેક સ્વોન ઘટનાઓ એટલે કે અત્યંત અણધારી, પહેલાં ક્યારેય ન બનેલી મોટી આફતોને ભાગ્ય જ પકડી શકે છે, એમના માટે તૈયાર નથી હોતા. અને છેલ્લે માનવ વર્તન. આપણે માણસો ક્યારે શું કરીશું, કેવી પ્રતિક્રિયા આપીશું એની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે, અને માણસો તો કોઈ પણ સિસ્ટમનો ભાગ હોય જ છે.
તો આ થયું ટેકનિકલ વિશ્લેષણ. પણ મને લાગે છે કે પુસ્તકનો મોટો ભાર તો લોકો જોખમને કેવી રીતે અનુભવે છે એના મનોવિજ્ઞાન પર છે. પેલું નિષ્ણાત અને સામાન્ય માણસ વચ્ચેના તફાવતનું મૂળ શું છે?
હા, અને આ મારા મતે પુસ્તકનો સૌથી રસપ્રદ ભાગ છે. અહીં પેલો ફિશોફનો સાયકોમેટ્રિક પેરાડાઇમ કામ લાગે છે. એ કહે છે કે લોકો જોખમને ખાલી આંકડાથી નથી જોતા, બે મુખ્ય પરિબળો છે. એક છે ડ્રેડ, એટલે કે જોખમ કેટલું ભયાવહ લાગે છે, કેટલું અનિયંત્રિત લાગે છે, કેટલું વિનાશક અને અનૈચ્છિક છે, જેમ કે પ્લેન ક્રેશ. ભલે ઓછું થાય પણ ડર વધુ લાગે.
અને બીજું?
બીજું છે અજ્ઞાત, અનનોન, એટલે કે જોખમ કેટલું નવું છે, કેટલું રહસ્યમય છે, વૈજ્ઞાનિક રીતે કેટલું અસ્પષ્ટ છે, જેના પરિણામો કદાચ લાંબા ગાળે દેખાશે, જેમ કે કોઈ નવી ટેકનોલોજી હોય કે અમુક રસાયણો હોય જેના વિશે પૂરી જાણકારી ન હોય.
અને આપણી વિચારવાની રીતમાં પણ અમુક પૂર્વગ્રહો, પેલી બાયસીસ હોય છે, એ પણ અસર કરે છે, ખરું ને?
હા, બિલકુલ. પુસ્તક એની પણ વાત કરે છે, જેમ કે ઉપલબ્ધતા બાયસ, અવેલેબિલિટી બાયસ, જે ઘટનાઓ મીડિયામાં બહુ ચમકે અથવા આપણને સહેલાઈથી યાદ આવી જાય, જેમ કે કોઈ વિમાન દુર્ઘટના, તો આપણને લાગે કે એ બહુ સામાન્ય છે, ભલે આંકડા જુદું કહેતા હોય.
હા, એવું થાય.
અથવા પેલો આશાવાદ બાયસ, ઓપ્ટિમિઝમ બાયસ, મને કંઈ નહીં થાય વાળી માનસિકતા, એના કારણે આપણે જાણીતા જોખમોને પણ ઓછો અંદાજીએ છીએ, જેમ કે ધૂમ્રપાન હોય કે હેલ્મેટ વગર ગાડી ચલાવવી હોય.
પણ શું આનો મતલબ એ થયો કે સામાન્ય લોકો અતાર્કિક છે અને નિષ્ણાતો જ હંમેશા સાચા હોય છે?
ના ના, બિલકુલ નહીં. અને આ પુસ્તકનો ખૂબ જ મહત્વનો મુદ્દો છે. પુસ્તક ભારપૂર્વક કહે છે કે લોકો અતાર્કિક નથી, તેઓ ફક્ત નિષ્ણાતો કરતા અલગ માપદંડો વાપરે છે, એમની પ્રાયોરિટી અલગ હોય છે. એમના માટે આંકડા ઉપરાંત ન્યાય, સમાનતા, કોણા હાથમાં નિયંત્રણ છે અને જે સંસ્થાઓ આ બધું સંભાળે છે એના પર વિશ્વાસ છે કે નહીં, આવા પરિબળો વધુ મહત્ત્વના હોઈ શકે છે. એમની ચિંતાઓ ક્યારેક નિષ્ણાતોની ગણતરીઓ કરતાં વધુ વ્યાપક અને ક્યારેક વધુ સાચી દિશામાં પણ હોઈ શકે છે.
આ સમજ્યા પછી પેલો સંચારનો, કમ્યુનિકેશનનો પડકાર આવે છે. જો બંને પક્ષો આટલી અલગ રીતે વિચારતા હોય તો એમની વચ્ચે વાતચીત થવી કઈ રીતે જોઈએ?
હા, એ બહુ મોટો પડકાર છે. પુસ્તક પેલું પરંપરાગત ખાદ મોડલને નકારે છે. આ મોડલ શું માને છે? કે જનતા અજ્ઞાન છે, એમને કંઈ ખબર નથી પડતી. નિષ્ણાતો એમને જ્ઞાન આપશે એટલે બધું બરાબર થઈ જશે.
પણ એવું થતું નથી ને વાસ્તવમાં?
બિલકુલ નહીં. આ અભિગમ ઉપરથી જોનાર જેવો ઘમંડી લાગે છે અને બિન અસરકારક સાબિત થયો છે. એનાથી ઉલટાનો અવિશ્વાસ વધે છે.
તો પછી સાચો રસ્તો શું છે? વાતચીત કેવી રીતે કરવી?
સાચો રસ્તો છે દ્વિમાર્ગી સંવાદ, ટુ વે કમ્યુનિકેશન. લક્ષ્ય કોઈને સમજાવી દેવાનું કે દબાણ કરવાનું નથી, પણ પરસ્પર સમજણ કેળવવી અને સાથે મળીને નિર્ણય લેવાનો છે.
એટલે સાંભળવું પણ જરૂરી છે?
બહુ જ જરૂરી. આ માટે જરૂરી છે કે નિષ્ણાતો લોકોની વાત ધ્યાનથી સાંભળે. એમના મૂલ્યો શું છે, એમને ડર શેનો લાગે છે, એમના સવાલો શું છે એ સમજે. માહિતી એકદમ પ્રામાણિકપણે અને પારદર્શક રીતે આપવી જોઈએ. શું જાણીતું છે, શું નથી ખબર અને અનિશ્ચિતતા કેટલી છે એ બધું સ્પષ્ટ કહેવું જોઈએ. અને વાતચીત એવી ભાષા અને એવા ઉદાહરણોથી થવી જોઈએ જે સામાન્ય લોકો સમજી શકે.
અને છેલ્લે જોખમનું સંચાલન, રિસ્ક મેનેજમેન્ટ, એના વિશે પુસ્તક શું કહે છે?
પુસ્તક એને ત્રણ સ્તરે જુએ છે, વ્યક્તિગત, સંસ્થાકીય અને સામાજિક. વ્યક્તિગત સ્તરે આપણે આપણા આરોગ્ય કે નાણાકીય નિર્ણયો લેતી વખતે કેવી રીતે પૂર્વગ્રહોથી બચી શકીએ. સંસ્થાકીય સ્તરે કંપનીઓ અને સંસ્થાઓ કેવી રીતે સલામતીની સંસ્કૃતિ, સેફ્ટી કલ્ચર બનાવી શકે.
અને સમાજના સ્તરે?
અને સામાજિક સ્તરે સરકાર અને સમાજ કેવી રીતે મોટા જોખમો, જેમ કે પર્યાવરણીય જોખમો છે, એનો સામનો કરવા માટે નીતિઓ ઘડે છે અને એમાં લોકશાહી પ્રક્રિયા અને લોકોની ભાગીદારીનું શું મહત્વ છે એની વાત કરે છે.
તો આ બધી ચર્ચાનો સાર શું કાઢી શકાય? જો આપણે ત્રણ ચાર મુખ્ય સંદેશ તારવવા હોય તો એ કયા હશે અને આપણે એને આપણા રોજબરોજના જીવન સાથે કેવી રીતે જોડી શકીએ?
ચોક્કસ. પહેલો અને મારા મતે સૌથી મહત્વનો સંદેશ, જોખમ માત્ર ટેકનિકલ નથી પણ સામાજિક અને મનોવૈજ્ઞાનિક પણ છે. એને સમજવા માટે ખાલી આંકડા પૂરતા નથી, લોકોના મૂલ્યો, એમના ડર અને એમના વિશ્વાસને સમજવા ખૂબ જરૂરી છે. પુસ્તકનો એક યાદગાર વિચાર આ જ વાતને સરસ રીતે કહે છે, જોખમને વ્યાખ્યાયિત કરવું એ શક્તિનું કાર્ય છે.
શક્તિનું કાર્ય એટલે?
એટલે કે કોણ નક્કી કરે છે કે શું માપવું, શું મહત્વનું છે અને શું અવગણવું. આ નિર્ણયમાં જ મૂલ્યો અને સત્તાની રમત રહેલી છે. આપણે આ સ્થાનિક સ્તરે જોઈએ છીએ. જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ આવે, કોઈ ફેક્ટરી કે ડેમ, ત્યારે ખરે આર્થિક ફાયદા નુકસાનની વાત નથી થતી, પણ લોકો પર એની શું અસર થશે, કોને ફાયદો થશે, કોને નુકસાન થશે એ બધી ચર્ચા થાય છે. એ આનું જ ઉદાહરણ છે.
બરાબર. બીજો મુખ્ય સંદેશ શું ગણાય?
બીજો મુખ્ય સંદેશ, નિષ્ણાતો અને સામાન્ય લોકો વચ્ચેનો તફાવત સાચો છે, પણ લોકોનો ડર અતાર્કિક નથી હોતો. એમના માપદંડ અલગ હોય છે, જેમ કે કેટલો કંટ્રોલ છે, કેટલું ભયાવહ છે, ન્યાયપૂર્ણ છે કે નહીં. પુસ્તક કહે છે તેમ સામાન્ય જનતા જોખમ વિશે અતાર્કિક નથી હોતી, તેઓ ફક્ત નિષ્ણાતો કરતાં અલગ માપદંડોનો ઉપયોગ કરે છે.
એ આપણે પેલી રસીકરણ જેવી બાબતોમાં જોઈએ છે.
બરાબર. જાહેર આરોગ્ય ઝુંબેશમાં આ સ્પષ્ટ દેખાય છે. રસીકરણ વખતે લોકો ખાલી વૈજ્ઞાનિક માહિતી નથી જોતા, પણ કોણ આપી રહ્યું છે એના પર વિશ્વાસ છે કે નહીં, આડ અસરોનો ડર કેટલો છે, આખી પ્રક્રિયા કેટલી પારદર્શક છે એ બધું જુએ છે. ખાલી ડેટા ફેંકવાથી કામ નથી થતું.
સાચી વાત. ત્રીજો મુદ્દો.
ત્રીજો મુદ્દો, આંકડાકીય વિશ્લેષણ ઉપયોગી છે પણ એની મર્યાદાઓ છે એ સમજવું જરૂરી છે. એ ક્યારેક ચોકસાઈનો ભ્રમ ઊભો કરી શકે છે. જે વસ્તુઓ સહેલાઈથી માપી શકાતી નથી, જેમ કે વિશ્વાસ, નૈતિકતા, લાંબા ગાળાની અસરો, તે પણ એટલી જ કદાચ વધારે મહત્વની છે. એટલે જ પેલો બીજો વિચાર હતો કે જોખમ ટેકનિકલ અને સામાજિક બંને છે. કોઈપણ એક પાસાને અવગણવાથી જોખમ સંચાલન નિષ્ફળ જાય છે.
આપણે રોકાણ વખતે પણ વિચારી શકીએ.
હા, નાણાકીય રોકાણ વખતે અનુભવાય છે. ખાલી રિટર્નના આંકડા જોવા પૂરતા નથી, કંપની કેટલી ભરોસાપાત્ર છે, એનાથી સમાજ પર શું અસર પડે છે એ પણ જોવું જરૂરી બની જાય છે.
અને ચોથો, અને મને લાગે છે કે બહુ અગત્યનો સંદેશ, એ સંચાર વિશેનો છે.
હા, ચોથો મુદ્દો, અસરકારક સંચાર એ ચાવી છે અને તે દ્વિમાર્ગી હોવો જોઈએ, વન વે નહીં. ખાલી માહિતી આપવી પૂરતી નથી, લોકોની વાત સાંભળવી, એમના સવાલોના જવાબ આપવા અને વિશ્વાસ કેળવવો એ પાયાનું છે. જેમ પુસ્તક કહે છે, અસરકારક જોખમ સંચાર બોલવાથી નહીં પણ સાંભળવાથી શરૂ થાય છે. આનો હેતુ સહમતિ બનાવવાનો છે, કોઈના પર દબાણ કરવાનો નથી.
વાદ ન થાય,
એકબીજાને સાંભળે નહીં ત્યાં સુધી ઉકેલ આવવો મુશ્કેલ બની જાય છે.
બરાબર. અને આ બધામાં એક અંતર્ગત સંદેશ છે વિશ્વાસનો, ટ્રસ્ટ. લોકો કોઈ જોખમ સ્વીકારવા તૈયાર થશે કે નહીં તે મોટાભાગે એનું સંચાલન કોણ કરે છે, કઈ સંસ્થાઓ કરે છે એના પરના એમના વિશ્વાસ પર આધાર રાખે છે.
આ બધું જાણ્યા પછી હવે સવાલ એ થાય કે આપણે સામાન્ય જીવનમાં આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. કોઈ વ્યવહારુ ટિપ્સ આપી શકો?
હા, ચોક્કસ. જેમ કે વ્યક્તિગત જીવનમાં આપણે આરોગ્યના નિર્ણયો લેતી વખતે ડોક્ટરને માત્ર આંકડા પૂછવાને બદલે એ પૂછી શકીએ કે આ આંકડા પાછળ અનિશ્ચિતતા કેટલી છે અને આ સારવારની મારા જીવનની ગુણવત્તા પર શું અસર પડશે.
હા, આ સારો મુદ્દો છે.
એવી જ રીતે નાણાકીય નિર્ણયો લેતી વખતે બજારના ઉતાર ચડાવના સમાચારોથી તરત ગભરાઈ જવાને બદલે આપણે આપણા પોતાના પૂર્વગ્રહોને ઓળખવાનો પ્રયાસ કરી શકીએ. જેમ કે હમણાં નુકસાન થયું તો બહુ ડરી જવું, એ પણ એક બાયસ છે. એને ઓળખીને લાંબા ગાળાનું વિચારી શકીએ.
હા, અને રોજબરોજના જોખમોનું મૂલ્યાંકન પણ વધુ વાસ્તવિક રીતે કરી શકીએ. પેલું ઉદાહરણ હતું ને, રસ્તા પર અકસ્માતનું જોખમ વિમાન કરતાં ઘણું વધારે છે, પણ આપણને ડર વિમાનનો વધુ લાગે છે. આ સમજ આપણને વધુ સંતુલિત નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.
અનેક નાગરિક તરીકે પણ આ સમજ બહુ કામની છે. આપણે મીડિયામાં આવતા જોખમના સમાચારોનું થોડું વિવેચનાત્મક મૂલ્યાંકન કરી શકીએ. શું કોઈ દુર્લભ ઘટનાને વધુ પડતી ફૂલાવીને બતાવાઈ રહી છે? જાહેર ચર્ચાઓમાં, જેમ કે ક્લાઇમેટ ચેન્જ હોય કે 5G ટેકનોલોજી જેવી નવી બાબતો હોય, આપણે બંને બાજુની દલીલો ટેકનિકલ પણ અને મૂલ્ય આધારિત પણ સમજવાનો પ્રયાસ કરી શકીએ. અને સૌથી અગત્યનું, આપણે પારદર્શિતાની અને નિર્ણયો લેવાની પ્રક્રિયામાં લોકોની ભાગીદારીની માંગ કરી શકીએ.
આ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. મારા માટે આ આખી ચર્ચામાંથી એક મોટી શીખે રહી કે જેને આપણે શુદ્ધ વિજ્ઞાન કે ગણિત જેવું માનીએ છીએ, પેલું રિસ્ક એનાલિસિસ, એમાં પણ કેટલા બધા માનવીય મૂલ્યો, ધારણાઓ અને પસંદગીઓ છુપાયેલી હોય છે. એ ક્યારે સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ નથી હોતું એમ લાગે છે.
હા, સાચી વાત છે. અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે આ પુસ્તક કેવી રીતે લોકોની જે ધારણાઓ છે એમને માન આપે છે. એ એમ નથી કહેતું કે લોકો ખોટા છે, પણ એ સમજાવે છે કે એમની ચિંતાઓના કારણો અલગ હોઈ શકે છે અને એ પણ એટલા જ માન્ય છે. નિષ્ણાતો અને જનતા વચ્ચેનો સંવાદ, પરસ્પર સન્માન, એ જ આગળ વધવાનો રસ્તો છે.
તો અંતે એક વિચાર શ્રોતાઓ માટે છોડી જઈએ છીએ. જો જોખમ ખરેખર સામાજિક રીતે રચાય છે, જો એ મૂલ્યો પર આધારિત છે અને જો સંચાર આટલો બધો મહત્વનો છે, તો આપણે આપણા સમુદાયોમાં, આપણા કાર્યસ્થળોમાં, આપણા સમાજમાં મોટા જોખમો વિશે વધુ સારી રીતે સામૂહિક ચર્ચા કેવી રીતે કરી શકીએ, એવી પ્રક્રિયાઓ કેવી રીતે બનાવી શકીએ જે ફક્ત નિષ્ણાંતોના અભિપ્રાયોથી આગળ વધે અને બધાના અવાજને, બધાની ચિંતાઓને અને મૂલ્યોને યોગ્ય સ્થાન આપે, આ વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.